මීළඟට චාස් නිර්මලරාදන් ගරු මන්ත්‍රීතුමා ඔබතුමාට විනාඩි 20ක් කාලයක් ලැබෙනවා.
நன்றி லெமதாங்கன்ற உறுப்பினர்களே, பாராளுமன்ற நிலையல் கட்டளையில் மாற்றங்கள் கொண்டு வருவது தொடர்பாக இன்றைய பாராளுமன்ற விவாதத்தில் உரையாற்ற கிடைத்தமைக்கு நன்றியை தெரிவித்துக் கொள்கிறேன். குறிப்பாக பாராளுமன்ற நிலையல் கட்டளையில் எமது கட்சி சார்ந்த உறுப்பினராக நான் அந்த குழுவில் அங்கத்துவம் வகிக்கின்றேன். அந்த பாராளுமன்ற நிலையல் கட்டளையின் மூலமாக முன்பிருந்ததை விட எதிர்கட்சி உறுப்பினர்களுக்கு ஒரு சில குறைபாடுகள் இருந்தாலும் முன்பைய விட ஒரு வாய்ப்பாக சில சில திருத்தங்கள் கொண்டு வருவது வரவேற்கத்தக்க விடயமாக இருந்தபோதும், தற்பொழுது இருக்கின்ற அரசியல் சூழ்நிலையில் தலைமை தாங்குகின்ற உறுப்பினருடைய அனுமதியை பெற்றுக்கொண்டு எங்களுடைய பிரதேசத்தின் 2-3 விடயங்கள் தொடர்பாக தற்பொழுது நான் இந்த சபையில் குறிப்பிட விரும்புகின்றேன். குறிப்பாக முதலாவதாக நான் தற்பொழுது இதற்கு சற்று முன்னதாக நீதியமைச்சர் விஜயதாச ராஜபக்ச அவர்களிடம் நான் கேட்டிருந்தேன், இந்த சட்டக்கல்லூரியில் சட்டக்கல்லூரி மாணவர்களுடைய பரீட்சையின் போது ஏற்கனவே தமிழ் மொழி மாணவர்கள் தமிழ் மொழியிலும் சிங்கள மொழி மாணவர்கள் சிங்கள மொழியிலும் அவர்கள் பரீட்சைக்கு தேற்றி வந்தார்கள். ஆனால் தற்பொழுது அது முழுமையாக ஆங்கில மொழியில் அந்த தேர்வு எழுத வேண்டிய சூழ்நிலைக்கு அவர்கள் தள்ளப்பட்டிருக்கிறார்கள். ஆகவே இது தொடர்பாக எங்களுடைய பிரதேசத்தில் இருக்கின்ற மாணவர்கள் தொடர்ச்சியாக தொலைபேசி மூலம் இதை நிறுத்தும்படி கேட்டிருந்தார்கள். நான் அமைச்சரிடம் கேட்டபோது அமைச்சர் கூறியிருந்தார், தான் சிஜேக்கு எழுத்துப்பூர்வமாக அறிவித்திருக்கிறேன், அநேகமாக அது நடக்கிறதுக்கு வாய்ப்பு இருப்பதாக கூறியிருக்கிறார். அந்த முயற்சியை தொடர்ச்சியாக அமைச்சர் எடுக்க வேண்டுமென்று நான் இந்த சபையின் ஊடாக கௌரவ அமைச்சர் விஜயதாச ராஜபக்ச அவருக்கு மீண்டும் அதை வலியுறுத்த விரும்புகின்றேன். குறிப்பாக முல்லைத்தீவு மாவட்டத்தினுடைய கரைத்துறை பெற்ற பிரதேச பிரிவுக்குட்பட்ட முள்ளிவாய்க்கால் கிழக்கு பிரதேசத்தில் அமைந்திருக்கின்ற கோத்தபாய கடற்படை முகாம் தொடர்பாக அந்த காணி தொடர்பாக ஒரு சில விடயங்களை நான் இங்கு கூற விரும்புகின்றேன். தலைமதாங்கின்ற உறுப்பினரே, இந்த விடயம் இன்றைய விடயத்துக்கு பொருத்தம் இல்லாட்டிலும் கூட மிக முக்கியமாக எங்களுடைய விடயமாக இருக்கின்ற காரணத்தினால் தற்பொழுது நான் இதை கூற விரும்புகின்றேன். இந்த கோத்தபாய கடற்படை முகாம் 2009 பிற்பாடு உருவாக்கப்பட்டது. அந்த கடற்படை முகாமில் மொத்தமாக 671 ஏக்கர் நிலங்கள் இருக்கிறது. அதில் தனியார் காணிகள் 378 ஏக்கரும், எல்டிஓ பொமிட் காணிகள் 50 ஏக்கரும், அரச காணி 243 ஏக்கர்களுமாக மொத்தம் 671 ஏக்கர் நிலங்களை கடற்படை தன்வசம் வைத்திருக்கிறது. ஆனால் அந்த தனியார் காணிகளை விடுவிக்கும்படியும் எல்டிஓ பொமிட் காணிகளை விடுவிக்கும்படியும் மக்கள் தொடர்ச்சியாக கோரிக்கை வைத்தபோதும் எந்தவித பலனும் கிட்டவில்லை. குறிப்பாக முல்லைத்தீவு மாவட்ட நில அளவை திணைக்களத்தின் ஊடாக அந்த நில அளவைகளை மேற்கொள்ள முயற்சித்த போது அரசியல் பிரமுகர்கள் மக்களின் எதிர்ப்பு காரணமாக அது தொடர்ச்சியாக தடைப்பட்டு வந்தது. ஆனால் தற்பொழுது கொழும்பிலிருந்து நில அளவை திணைக்களத்தின் ஊடாக அந்த நிலங்களை அளவீடு செய்து சுவீகரிக்கின்ற செயல்பாடை அரசாங்கம், குறிப்பாக பாதுகாப்பு அமைச்சினுடைய செயலாளர் முயற்சி செய்து வருகின்றார். இது தொடர்பாக நான் நேற்றைய தினம் நாட்டினுடைய ஜனாதிபதிக்கு எழுத்துப்பூர்வமாக ஒரு கோரிக்கையை விடுத்திருந்தேன். இந்த தனியார் நிலங்களை மக்களுக்கு கையளிப்பதற்கு, எல்டிஓ பமிட் நிலங்களை மக்களுக்கு கையளிப்பதற்கு முயற்சிகள் எடுக்க வேண்டும் என்று அவர் பாதுகாப்பு கவுன்சிலுடைய கூட்டத்தில் இது தொடர்பாக கலந்துரையாடுவதாக கூறியிருந்தார்.
கரு மந்திரித்துமா விஷயத்த அதாலவ கருணு தக்கணுக்கு உபத்துமாய் தாம கௌரவம் இல்லா ஹிட்டினோம்
ஏகே மம இஸ்ராங் உபத்துமாட்ட இல்லியும கரா ஏ சம்பந்தி அமத்தரவ மே மே பிரஸ்னடிக்க மங் கதா கரண்ட இன்னே இல்ல இல்லியும அரகண தமை மங் கதா கரண்ட முல்லைத்தீவு மாவட்டத்தில் ஒரு சில விடயங்கள் தொடர்பாக சபையினுடைய கவனத்தை கொண்டு வருவதற்கு தவிசாளருடைய அனுமதியை நான் கேட்டு நிற்கின்றேன். ஆகவே இந்த விடயங்கள் தொடர்பாக ஜனாதிபதி அவர்கள் முயற்சிகள் எடுக்க வேண்டும் என்று நான் இந்த சபையின் ஊடாக மீண்டும் ஒரு அவருக்கு இந்த கோரிக்கையை வைக்கின்றேன். அதே நேரம் முல்லைத்தீவு மாவட்டத்தினுடைய கருத்துரப்பட்ட பிரதேசத்துக்குட்பட்ட பிரதேசத்தில் 6 கிராம அலுவலர் பிரிவுகளை மீண்டும் மகாவலியோடு இணைக்கின்ற செயல்பாட்டை தற்பொழுது அரசாங்கம் முயற்சி செய்து வருகின்றது. கௌரவ அமைச்சர் இங்கிருக்கின்றார். இந்த விடயம் தொடர்பாக நாங்கள் ஏற்கனவே முன்னாள் நீர்ப்பாசன அமைச்சர் சமல் ராஜபக்சே அவர்களிடம் இந்த கோரிக்கையை விடுத்த போது அவர் தற்காலிகமாக நிறுத்தியிருந்தார். ஆனால் தற்பொழுது அந்த அமைச்சரவை பத்திரத்தை ஊடாக வர்த்தமானி அறிவித்தல் செய்வதற்கு நீர்ப்பாசன அமைச்சர் முயற்சி செய்கின்றார். இந்த விடயம் தொடர்பாக உடனடியாக இதை நிறுத்த வேண்டும் என்று நான் கோரிக்கை விடுக்கிறேன். குறிப்பாக 1988-2007 ஆண்டு காலப்பகுதிகளில் மகாவலி எல்வலயம் வர்த்தகமானி மூலம் பிரசுரிக்கப்பட்டு தமிழர்களுடைய நிலங்கள் அபகரிக்கப்பட்டு அந்த நிலங்களில் தென்பகுதியைச் சேர்ந்த சிங்கள மக்கள் குடியேற்றப்பட்டார்கள். அதன் பிற்பாடு இன்று 1988 வர்த்தகமானி மூலம் பிரசுரிக்கப்பட்ட அந்த இடத்தில் இன்று 2022 இன்றும் கூட ஒரு ஏக்கர் நிலம் கூட மகாவலி அதிகார சபையினால் முல்லைத்தீவு எல்வலயத்தில் தமிழர்களுக்கு வழங்கவில்லை என்பதை நாம் மிகவும் வேதனையாக இந்த சபையில் கூறி நிற்கின்றேன். இதன் தொடர்ச்சியாக கொக்குளாய் முதல் நாயாறு வரை இருக்கின்ற பிரதேசத்தை மீண்டும் மகாவலி அதிகார சபையினுடைய எல்வலய நிர்வாகத்திற்கு உட்படுத்துகின்ற வகையில் தற்பொழுது அமைச்சு செயற்பட்டுக் கொண்டு வருகிறது. ஜனாதிபதியை அண்மையில் புதிய ஜனாதிபதி தெரிவு செய்யப்பட்டதன் பிற்பாடு ஜனாதிபதியை எங்களுடைய கட்சி சார்ந்து சந்தித்த போது நான் 2 பிரதான கோரிக்கைகளை ஜனாதிபதியிடம் கேட்டிருந்தேன். முதலாவதாக நீண்டகாலம் தடுப்பில் இருக்கின்ற அரசியல் கைதிகளுடைய விடுதலை, இரண்டாவதாக மகாவலி எல்வலயத்தில் குடியேற்றிய மக்களை தவிர்த்த மிகுதி காணிகளை மீள் வர்த்தகமானி மூலம் பிரசுரிக்கப்பட்டு பிரதேச செயலத்திற்கு அந்த காணிகள் ஒப்படைக்கப்பட வேண்டும் என்று ஜனாதிபதியிடம் நான் கேட்டிருந்தேன். கேட்டபொழுது ஜனாதிபதி அவர்கள் தன்னுடைய செயலாளர் சமணக்கனாக் அவருக்கு பணித்திருந்தார். அந்த மகாவலி எல்விலியன் விடயம் தொடர்பான அறிக்கையை தனக்கு சமர்ப்பிக்கும்படி. ஆனால் தற்பொழுது இன்னும் 2-3 நாட்களில் வர்த்தகமானி அறிவித்தல் மூலம் அந்த 6 கிராம அலுவலர்கள் பிரிவும் மகாவலி அதிகார சபையினுடைய நிர்வாகத்திற்குள் மீள் கொண்டு வருவதற்கு இந்த அரசாங்கம் அமைச்சும் முயற்சி செய்கிறது. ஆகவே நான் கேட்க விரும்புவது என்னவென்றால், இலங்கையினுடைய பொருளாதார நெருக்கடியான சூழ்நிலை, நாட்டில் ஸ்திரமற்ற ஒரு அரசாங்கம் இருக்கிறது. ஏனென்றால் நாட்டினுடைய ஜனாதிபதி நீதியமைச்சர் 22 திருத்த சட்டத்தை நாளையும் நாளை மறுதினமும் விவாதம் வைத்து நிறைவேற்றுவதற்காக சமர்ப்பித்த வேளையில் அதை விளக்க வேண்டும் என்று அரசாங்க தரப்பு பாராளுமன்ற உறுப்பினர்களாலேயே அது கோரிக்கை வைக்கப்படுகிறது. ஆகவே பொருளாதார நெருக்கடி தெற்கில் இப்படியான சூழ்நிலைகள் இருக்கின்ற போது வடக்கில் இருக்கின்ற நிலங்களை ஒரு தந்திரமாக அபகரிக்கின்ற செயல்பாடு தொடர்ச்சியாக நடைபெற்று வருகிறது. இந்த மகாவலி எல்வெளியன் தொடர்பாக ஜனாதிபதியும் ஜனாதிபதியினுடைய செயலாளர் சமணக்கநாயக்க அவர்களும் உடனடியாக இதில் சம்பந்தப்பட்டு இதற்குரிய இதை உடனடியாக நிறுத்த வேண்டும். வர்த்தமானி அறிவித்தல் செய்வதை உடனடியாக நிறுத்தி எதிர்காலத்தில் அந்த பூர்வீகமாயிருந்த மக்களுக்கு அந்த நிலங்களை வழங்குவதற்கு முயற்சி எடுக்க வேண்டும். ஏனென்றால் தற்பொழுது தமிழ் மக்களுடைய குறிப்பாக வவுனியா முல்லைத்தீவு மாவட்டத்தில் இருக்கின்ற எல்லை கிராமங்களில் இருக்கின்ற மக்களுடைய மனநிலை மகாவலி என்பது தமிழர்களுடைய நிலங்களை பறிக்கின்ற ஒரு ஒரு அரச நிறுவனமாகத்தான் தொடர்ந்து பார்க்கப்படுகிறது. 34 வருடங்களாக வவுனியா முல்லைத்தீவு மாவட்டத்தில் மகாவலி அதிகார சபை இருந்தும் ஒரு தமிழர்களுக்கு கூட மகாவலி அதிகார சபையினால் காணிகள் வழங்கப்படவில்லை என்பதை ஒரு மிகப்பெரிய எடுத்துக்காட்டாக இருக்கிறது. ஆகவே இந்த விடயங்கள் தொடர்பாக ஜனாதிபதி அவர்கள் தலையிட்டு இதற்குரிய தீர்வை பெற்றுத்தர வேண்டும் என்று இந்த சபையினூடாக நான் கேட்டுக்கொள்ள விரும்புகின்றேன். அடுத்ததாக தலைமை தாங்குகின்ற உறுப்பினர்களே, இந்த முல்லைத்தீவு மாவட்டத்தினுடைய கரத்துறை பற்று பிரதேசத்தில் இருக்கின்ற குருந்தூர் மலை தொடர்பாக ஒரு சில விடயங்களை நான் தெளிவுபடுத்த வேண்டும். ஏனென்று சொன்னால் ஒரு பௌத்த மதகுரு ஒரு பொய்யான தரவுகளையும் கூறி என் மீது அவதூறு சொல்லுகின்ற செயல்பாடுகளையும் தொடர்ச்சியாக முன்னெடுத்து வருகின்றார். இந்த விடயங்கள் தொடர்பாக ஒரு சில நபர்கள் இந்த விடயம் தொடர்பாக என்னிடம் சந்தேகமாக வினா எழுப்பி இருந்தார்கள். இது தொடர்பான தெளிவூட்டல் இடம்பெற வேண்டும். 1933 ஆண்டு 5 மாதம் 12 தேதி 79-81 இலக்க அதிவிதேர வர்த்தமானி ஊடாக தொல்லியல் நிலமாக குருந்தூர் மலை வர்த்தகமானி மூலம் பிரசுரிக்கப்படுகிறது. அதனுடைய அளவு மொத்தமாக 78 ஏக்கர் 2 ரூட் 13 பேஜ். அதனுடைய சேவிய பிளான் இலக்கம் 83-12. ஆகவே இந்த 33 ஆண்டு தொல்லியல் நிலமாக தான் வர்த்தகமானி மூலம் அது அறிவித்தல் செய்யப்படுகிறது. அதன் பிற்பாடு 2020 தான் கோத்தபாய ராஜபக்ச அவர்கள் ஜனாதிபதியாக 2019 நவம்பர் 1 பதவியேற்கிறார். அடுத்ததன் பிற்பாடு 2020 அதை குருந்தி விகாரையாக தொல்பொருள் திணைக்களத்தினால் மீண்டும் வர்த்தகமானி மூலம் பிரசுரிக்கிறார்கள். இதன்போது தொல்பொருள் அமைச்சர் விதுர விக்ரமநாயக்க அவர்கள் அந்த பிரதேசத்திற்கு வந்து தொல்பொருளை ஆய்வு செய்கின்ற பணியை ஆரம்பித்தார். ஆரம்பித்த போது நாங்கள் அவர்களை கேட்டிருந்தோம், அந்த அகழ்வாராய்ச்சியில் ஜாழ் பல்கலைக்கழக மாணவர்கள் விரிவுரையாளர்களை இணைத்துக் கொள்ளும்படி கேட்டிருந்தோம், ஆனால் இணைக்கவில்லை. முழுமையான இராணுவ உதவியுடன் தொல்பொருள் ஆராய்ச்சி நடந்தது. அதன்போது மீண்டும் நான் வினா எழுப்பிய போது உங்களுடைய நான் கூறியிருந்தேன், நான் அந்த மலைக்கு சென்றிருக்கின்றேன், அங்கு ஐயனார் ஆலயம் இருக்கிறது, ஆகவே இதை பாதுகாக்க வேண்டும் என்று கூறிய போது அவர் கூறியிருந்தார், உங்களுடைய இந்து வழிபாட்டுக்கு எந்த விதமான தடங்களும் வராது, அந்த உங்களுடைய வரலாறுகளை பாதுகாப்பதற்காகத்தான் நான் ஆராய்ச்சி செய்கின்றேன் என்று கூறியிருந்தார். 2020 அதனுடைய படம் இப்படித்தான் இருக்கிறது நான் சென்றபோது. ஆனால் அதன் பிற்பாடு ஆராய்ச்சி தொடங்குவதாக அறிவித்து பின்பு அங்கு விகாரை அமைக்கின்ற பணி நடைபெற்றது. கல்கமுக சங்கபோதி என்ற அந்த பௌத்த மத குரு அங்கு ஒரு இன முருகலை ஏற்படுத்தக்கூடிய வகையில் செயல்பட்டு கொண்டிருக்கிறார். அவர் ஏற்கனவே வவுனிய எல்ல கிராமங்களிலும் பல காணிகளை அபகரித்து அங்கம் இன முருகலை ஏற்படுத்தியதன் பிற்பாடு தற்பொழுது குருந்தூர் மலையில் வந்து தொல்பொருள் திணைக்கள பணிப்பாளர்களின் ஊடாக அதிகாரிகள் ஊடாக குருந்தி விகாரை என்று ஒன்றை அவர் புதிதாக அமைக்கின்றார். அங்கு எந்தவித விகாரையும் இருக்கவில்லை. அந்த நிலம் இப்படித்தான் இருந்தது. 2019-20 ஆரம்ப காலப்பகுதியில் நான் அங்கு சென்றபோது, நான் பாராளுமன்ற ஸ்ரீதரன் அங்கு சென்றபோது இதே மாதிரி இருந்தது. ஆனால் தற்பொழுது அதனுடைய கட்டடம் இப்படி கட்டப்பட்டிருக்கிறது. விதுரவிக்ரமநாயக்க அமைச்சர் அவர்கள் அவர் கூறியது உங்களுடைய அடையாளங்கள் பாதுகாக்கப்படும் என்று. ஆனால் தற்பொழுது எங்களுடைய அடையாளங்கள் முழுமையாக அழிக்கப்பட்டு அங்கு விகாரை கட்டப்பட்டுக் கொண்டிருக்கிறது. விகாரை கட்டப்பட்டுக் கொண்டிருக்கின்ற போது முல்லைத்தீவு மாவட்ட நீதிமன்றத்தில் பிரதேசவாசிகளால் வழக்கு தொடர்ந்தார்கள். இந்த நிலம், இந்த மலை எங்களுடைய அய்யனார் கோயில் மலை, இதை அழித்து அங்கு புதிதாக விகாரை கட்டிக்கொண்டிருக்கிறார்கள் என்று மாவட்ட நீதிமன்றமும் தீர்ப்பு வழங்கியிருந்தது. அந்த கட்டுமானத்தை உடனடியாக நிறுத்தும்படி, அப்படி நிறுத்தும்படி நீதிமன்றம் அறிவித்துள்ள அறிக்கையும் நீதிபதிகள் அங்கு சென்று பார்த்தபோது இருந்த படம் இங்கிருக்கிறது. ஆனால் அதன் பிற்பாடும் அங்கு தொடர்ச்சியாக கட்டுமான பணிகள் நடந்து கொண்டிருக்கிறது. அதைவிட அந்த குருந்தூர் மலையை சுற்றி இருக்கின்ற தண்ணிமுறிப்பு கிராம மக்களுடைய 341 ஏக்கர் வயல்நிலங்களை மீண்டும் தொல்பொருள் திணைக்களம் சுவீகரிக்கின்ற நடவடிக்கை எடுத்தது. அது தொடர்பாக நான் விதுரவிக்ரமநாயக்க அவர்களிடம் அந்த பிரதேச மக்களுடன் சென்று அவருடைய அமைச்சர் சந்தித்திருந்தேன். அவர் மீண்டும் உறுதியளித்தார், உங்களுடைய நிலங்கள் வயல் நிலங்கள் பறிக்கப்படாது என்று. ஆனால் இன்று வரை அதற்குரிய முடிவுகள் இல்லை. இது இவ்வாறு இருக்க அதனுடைய 1933 நில அளவை திணைக்களத்தினால் செய்த வரைபடம் இருக்கிறது. ஆகவே இந்த விடயங்கள் தொடர்பாக உண்மையை புரிந்து கொள்ள வேண்டும். உண்மையை புரிந்து அரசியல் கட்சி தலைவர்கள் அதற்குரிய செயல்பாடுகளை எடுக்க வேண்டும் என்றும், பௌத்த மதத்துக்கோ சிங்கள மக்களுக்கோ எதிரானவர்கள் நாங்கள் அல்ல, இலங்கையை ஆட்சி செய்ய வேண்டும் என்ற நிலைப்பாட்டிலும் நாங்கள் இல்லை. ஆனால் வடக்கு கிழக்கு பிரதேசத்தில் எங்களுடைய கலாச்சார பாரம்பரிய மத அடையாளங்களை அழித்து பௌத்த விகாரைகளை அமைப்பதாக கூறி ஒரு சில பௌத்த மத குருக்கள் அங்கு தாங்கள் நினைத்தபடி எல்லாம் செய்கின்ற செயல்பாட்டை அரசாங்கம் கண்மூடி பார்த்துக் கொண்டிருக்கிறது. முல்லைத்தீவு மாவட்டத்தினுடைய தண்ணிமுறிப்பு கிராம அலுவலர் பிரிவில் இருக்கின்ற இந்த குருந்தூர் மலை ஒரு சில பௌத்த அடையாளங்கள் இருந்திருக்கலாம். ஆரம்ப காலத்தில் நாகர்கள் இயக்கர்களாக தமிழர்கள் வாழ்ந்தபோது ஒரு சில இந்து மக்கள் பௌத்தர்களாக மாறி மீண்டும் இந்து மதத்துக்கு வந்தார்கள். அவர்கள் அங்கு பௌத்த அடையாளம் இருந்திருந்தாலும் அது தமிழ் பௌத்தர்களுடைய அடையாளமாகத்தான் இருந்திருக்கும். அனுராதபுரம், கொலனர்வ, காலி மாவட்டங்களில் எவ்வளவு இந்து அடையாளங்கள் இருக்கிறது. ஆனால் தொல்பொருள் திணைக்களம் அதை பாதுகாப்பதற்கு என்ன முயற்சி எடுத்திருக்கிறது என்றால் இல்லை. ஆனால் தொல்பொருள் ஆராய்ச்சி நிலையமாக இருந்த இடத்தை எவ்வாறு தொல்பொருள் திணைக்களம் ஒரு பௌத்த விகாரை கட்டுவதற்கு முழு மூச்சாக பின்னுக்கு இருந்து செயல்படுகிறது என்றால் அதற்குரிய கேள்வி ஆட்சியாளர்களுடைய சிந்தனையில் இருக்கிறது. ஆட்சியாளர்களுடைய சிந்தனை இங்கு இனவாத கருத்துக்களை கூறி இங்கு ஆட்சியாளர்கள் தொடர்ச்சியாக இருக்கிறார்கள். ஆகவே இந்த நாட்டினுடைய பொருளாதார நெருக்கடியிலும் இப்படியான வடக்கு கிழக்கில் எங்களுடைய காணிகளை அவையிருக்கின்ற செயல்பாட்டை உடனடியாக நிறுத்த வேண்டும் என்று நான் இந்த சபையில் கேட்டுக்கொள்கிறேன்.
மீலங்கட்ட கரு யதாமினி குணவர்தன மந்திரித்துமா ஒபத்துமாறு வினாடி தாயக் காலை கிளம்பினோம்.
கரு மூலாசனாரோட மந்திரித்துமணி அது தவசி விசேஷம் ஸ்தாவர நியோக சன்சோதன ராசியாக் பார்லிமேந்து வித்தின் சம்மத்த கரன்னட்டு கட்டியுத்து கரன் அவஸ்தாவே அப்பிராட்டே உத்தரீதரம பார்லிமேந்துவே வெதகாத்ம அங்கியாக் வன கமிட்டு கிரமைய சக்திமத் கரண்ட சன்சோதன ராசியாக் பிரமாதவி நமுத் அது தவசே ஏவ இஷ்ட சித்த வீம சம்பந்தேங் விசேஷேங் அப்பி சத்துட்டு வேண்டோனா மேரட்டே பார்லிமேந்து கிரமைய சர்வஜன சந்தேங் பத்துலா பசுகே வசர அனுமகட ஆசன்ன காலையாக் லங்காவே சேலும பலாத் நியோஜனை கிரமின் மகஜன நியோஜித்தேன் தேரி பத்தி ஆபு பார்லிமேந்து கிரமே துல வடாத் ஜனதாவட்ட ஹிதவாதி தீந்து தீரன அக்கண்டவ பவத்வாகினே அண்ட புலங்கோ யோஜனா சம்மத உனே அப்பே ரட்டே கமிட்டு கிரமே ஹரா கியனைக்க அவிவாதேங் அப்பி பிலிகாத் யுத்துவை விசேஷேன் நமசிய திஸ்தகே சிட ஹதலிஸ் ஹத கால பரிச்சேதே மேரட்டே டொனமோர அண்டு கிரமே அட்டதே திபுனு டொனமோர கமிட்டு கிரமே விதாயக கமிட்டு கிரமே ஹரா தமா அத அப்பே ரட்டே சுவாசக் தூதருவன் புக்தி விந்தின நிதாஸ் அத்தியாபனைய நெமதி பணத ஏ சந்த அவசிய பசுபிம சகசுனே எவகேம தமா வசர அசுவகட ஆசன காலையாக நிதாஸ் சௌக்கிய சேவாவின் மேரட்டே சியலு ஜனகுட புக்தி விந்தின நிதாஸ் சௌக்கியட அவசிய மங்பெத் சகசுனே சக்திமத்துனே ஏ விதாயக கமிட்டு கிரமே ஹரா எபமனாக் நவ லோகே சக்திமத்ம லோகே சக்திமத்ம கம்கரு நீதின் பவத்தின ரட கட்டியட கம் லேப ஆர்டினன்ஸ் கம்கரு பிரஜாப்திய சகஸ்கரன்னட மே கமிட்டு கிரமே வகல்லுனா எவகேம தம அப்ப ரட புறாவட்ட திபென மே பலாத் பாலன வியூஹய பிரதமேன்ம சக்திமத் வியூஹய கட்டியட எதா ஏத அவசர அணுவகட்டு இசல மே கமிட்டு கிரமே ஏத்துலே அத்திகரப்பு சம்வாதையன் துலிங் தமாய் சக்திமத்து அதட கலாகினி ஏகட மூலிக ஹேத்துவ தமா மே கமிட்டு கிரமே சக்திமத்துவ விவிதவு மகாஜன நியோஜித்தேன் விவிதவு பலாத்துல விவிதவு மகாஜன மத்தையான் நியோஜனே கண்ண கொட்டஸ் கமிட்டுவ துல போம விவருத்தவ சம்வாத சீலியவ எக்கத்து வேலா சக்திமத்துவ கனுலமன பொது பிரதிபத்தி மாலாவாக் அக்கண்ண விதிரியட பவாத்தாகன அன்னட கட்டியுத்து கல்ல தீனோ பக்ஷத விபக்ஷத மெஸ்யலு கொட்டாஸ் எகத்து வெலா ஹதாகன் பொது பிரதிபத்தி மாலாவாக் தமாய் ஏக இதிரியட்ட கினேன்னட புலுவாங் வெலா தீன் பசுகாலீனவ சிதுவோ அம்யாம் சன்சோதனையங் நிசா மே பெவத்துனு விதாயக கமிட்டு கிரமே ஏங் மேங் துர்வல வெலா கடாவெட்டன அவஸ்தாவகட பத்துன கொட்ட தமாய் ஏ கமிட்டு ஹரா ஆபு அம்யாம் யோஜனா போம கெட்டி காலகிட்ட ஹேட்ட மெஹெட்ட தேசபாலன பெரலியத் ஆண்டு பெரலியத் எக்க பிரதிபத்தி வினஸ் வினகொட்ட வினஸ் வினத்தனட பத்துனி ஏந்தமே கமிட்டு கிரமே சக்திமத் கரன்னட அததினே விசேஷங் மே கரண சன்சோதனை அன்வலின் நவத வரத் அப்பே ரட்டே மகாஜன நியோஜித்தேன்ட வெடி அவகாஷ்யாக் மே சங்வாதே எதில மகாஜனதாவகே அநாகத சுபசித்திய சந்தா பவத்வாகனே அன்னட்ட அவசிய நீதி ரெகுலாசி பத்ததியின் ஹதன்ட பரிபாலனைய ராஜ யாந்திரனைய ஹதன்னட அவசிய மூலிக பசுபிம நிர்மாணே கரன்னட மே கமிட்டு வல்ட நவத சக்தி லபாதீம கென அப்பி விசேஷம் சத்துட்டு வேண்டோன அத தவசே மே விசேஷம் மே காரண மதக்கரண கொட்ட அப்பி இத்திஹாச திசாவட்ட ஹரல பலன்டோன மே பார்லிமேந்துட்ட மே பலையாவே மே பார்லிமேந்து அப்பி அனுகமனே கரண மே கிரியாதாமே ஆவே எங்கலந்த பார்லிமேந்து எத்திபுன சம்பிரதாய கணு எதா ரஜ்ஜுருவன்ட்ட ஹிமிவெலா திப்ப பலைய ரஜ்ஜுருவன்கிங் பாராரகன மகாஜன சபாவ பிரமுக கதாநாயக புட்டுவட்ட தமா மே பலே பெவருவே அத வெனகொட்ட துங்கினி சார்ல்ஸ் பத்தலா தியனோ நமத் பலவினி சார்ல்ஸ் கே வெல்லகால கியத் தேவனி சார்ஸ் பெனலையண்ட உனேத் மே மகாஜன சபாவே உத்தரீத்தர பாவே ஏகாரியங் ஆரக்ஷகர கண்ணட அபஹாசு வெச்ச வெலாவக ஏ நிசா விசேஷம் மதக்கரண்ட ஓன மே உத்தரீதர கதாநாயகத்துமா கா பார்லிமேந்து உத்தரீதர
සභාව මෙහෙමනකොට මේ සභාව වගේම එතුමාගේ බලය නියෝජනය කරන කමිටු වලට මේ බලය මේ ගලාගෙන යෑම ඒ ආකාරයෙන්ම තිබිය යුතු ඒ වගේ මේ ශක්තිමත් කරන්න අපි සියලු දෙනා එක්කාසු වෙන්න ඕන මේ ස්ථාවර නියෝග සංශෝධනය අද යම් මට්ටමකින් ඉදිරියට ඇවිල්ලා තියෙනවා යලට මහට හිතුනම පොඩි පොඩි සංශෝධනයක් ඉදිරියට තල්ලු කරගෙන යන කාල පරිච්ඡේදය අපි අවසන් කරලා අපි විශේෂයෙන් ස්ථාවර නියෝග පිළිබඳ තියෙන කමිටුව නිරන්තරයෙන් අවමෝෂයෙන් මාසකට වරක්වත් රැස් වෙලා මේ පාර්ලිමේන්තු කමිටු ක්‍රමය ශක්තිමත් කරන්න මේ පුළුළු නියෝජනය පක්ෂ විපක්ෂ සියලු දෙනාගේ අදහස් වඩා හොඳ සංවාදයක් ඇති වෙන තැනට පත් වෙලා මහජනතාවගේ අවශ්‍යතාවයන් ඉටු වෙන තැනට පරිවර්තනය කරගන්න පුළුවන් කමිටු කාමර බවට ඒ ගන්න පොදු තීරණයන් පක්ෂ විපක්ෂ දෙපැත්තම එකඟතාවයෙන් ඉදිරියට ගලාගෙන යන්න පුළුවන් තැනට ගේන පරිසරයක් මේ කමිටු ක්‍රමය තුන ඇති කරන්න ඕන ඒ සඳහා විශේෂයෙන් කතානායකතුමාව ශක්තිමත් කරන්න අපි සියලු පාර්ලිමේන්තු මන්ත්‍රීවරු දෙන්න හැටියට මහජන නියෝජිතයන් හැටියට අද දින එක්කාසු වෙලා මේ ලබා දෙන ශක්තිය ඉදිරියට ගෙනියන්න ඕන ඒ අවකාශය තුල පමණයි මේ කරන සංශෝධනයන් වල යම් යම් ප්‍රාර්ථනාවන් මහජන ප්‍රාර්ථනාවන් ඉදිරියට ගෙනියන්න පුළුවන් වෙන්නේ අධ්‍යාපනය වේවා සෞඛ්‍ය වේවා ආහාර වේවා පොදු නීති රෙගුලාසිටික වේවා අපේ යටිතල පාසුකම් පළාත් පාලන ග්‍රාමීය සංවර්ධනය සඳහා අවශ්‍ය ඒ සියලු ප්‍රාර්ථනාවන් වලට මූලික පද්ධතිය නිර්මාණය කරන්නට මේ කමිටු වලට අපි තව ශක්තිය ලබා දෙන්න ඕන ඒ කමිටුව නියෝජනය කරන්නේ මොන දේශපාලන පසුබිමකින්ද එහෙම නැත්නම් මොන ප්‍රාදේශිකයකින්ද එහෙම නැත්නම් මොන අධ්‍යක්ෂ ප්‍රමාණයකින්ද කියනවට වඩා ඒ කමිටුව තුළ සියලු දෙනාගේ අදහස් ටික එකට එක්කාසු වෙන තැනක් බවට පරිවර්තනය වෙනවා කියන එක මම මතක් කරන්න කැමතියි. ඒක නිසා අද දිනේ දකින්නේ මේ විධායක කමිටු ක්‍රමය කරා අපේ ඉතිහාසයේ තබා තිබුණු විශ්වාසය ඩොනමෝර් ක්‍රමය තුළ විශේෂයෙන් ඒ අපේ රටේ ජනතාවට අඛණ්ඩව විශ්වාසයෙන් දිනලා දුන්නු ජයග්‍රහණ නිදහස් අධ්‍යාපනය නිදහස් සෞඛ්‍ය මේ මහජන අනපනත් ආදී විශේෂයෙන් කම්කරුණු ප්‍රඥප්තිය මේ නීති රෙගුලාසි රාශියක් හදලා දුන්නේ කමිටු ක්‍රමය හරහා එවැනි කාල පරිච්ඡේදයකට අපේ පාර්ලිමේන්තුව මේ මහජන උත්තරීතර මහජන මතය නියෝජනය කරන සභාවට ගමන් කරන්නට හැකියාව නැවත ඇති කරන්නට පුළුවන් නම් අපේ කතානායකතුමා වගේ කියන ඒ මහජන උත්තරීතර මහජන බලය නියෝජනය කරන උත්තරීතර සභාවයට නැවත එක්කාසු කළ දෙන්න පුළුවන් නම් ස්ථාවර නියෝග කමිටුව ඇතුළු මේ කමිටු අවම වශයෙන් මාසකට සැරක්වත් රැස් වෙලා මේවා නැවත නැවත බලන්න පුළුවන් නම් මේවැයි තියෙන පොඩි පොඩි අඩුපාඩු හදලා දෙන්න පුළුවන් නම් ඒක තමයි අපි බලාපොරොත්තු වෙන අවකාශය කරා යන්න පුළුවන් අවස්ථාව නිර්මාණය කරන්න පුළුවන් අපේ උත්තරීතර නීතිය ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථාව මේ ව්‍යවස්ථාවේ ස්ථාන 4ක 5කම මේ රටේ ස්ථාවර නියෝග කමිටුව ගැන සඳහන් වෙනවා නමුත් ස්ථාවර නියෝග කමිටුව රැස් වෙන්නේ යලට මහට වගේ නම් මේ කටයුත්ත කොහොමද අපි ඉස්සරහට කරගෙන යන්නේ එහෙනම් අපි බොහොම වමනාවෙන් ඉල්ලා සිටිනවා මේ කමිටු නැවත නැවත රැස් කරලා අඩුපාඩු ටික සකස් කරගෙන අවශ්‍යතාවයන් සම්පූර්ණය කරන්න පුළුවන් විදිහට ඒ රෙගුලාසි නීති මේ පාර්ලිමේන්තුවේ මහජන නියෝජනය කරන කමිටුවට ලබා දෙන්න පුළුවන් අවස්ථාව නිර්මාණය කරන්න ගරු කතානායකතුමාට අපි සියලු දෙනා මේ සභාවේ උත්තරීතර සභාවේ මන්ත්‍රීවරුන් හැටියට කටයුතු කරමින් මේ කටයුත්ත වඩාත් සාර්ථක කරන්න අවශ්‍ය වපසරිය නිර්මාණය කරමු කියන පොදු ආයාචනයෙන් ආරාධනාවෙන් අද දිනේ විශේෂයෙන් කෝප කමිටුව පොදු පෙත්සම් කාරක සභාව ඇතුළු මේ කාරක සභාවල් වල මහජන අවශ්‍යතාවයන් මහජන අවශ්‍යතාවයන් ඉටු කරන රාජ්‍ය ආයතන මේවා සම්බන්ධයෙන් මහජන නියෝජිතයන්ට ලබා දෙන වැඩි බලතල ප්‍රමාණය මේ කමිටු ක්‍රමය ශක්තිමත් කිරීම සම්බන්ධයෙන් ගෙන ඇති තීන්දුව සම්බන්ධයෙන් අපගේ පූර්ණ විශ්වාසය නැවත වරක් අපේ සියලුම මන්ත්‍රීවරුන්ට ස්තුතිවන්ත වෙමින් ප්‍රකාශ කරමින් ස්ථාවර නියෝග කමිටුවේ නව සමාජිකයෙක් හැටියට මේ අවස්ථාව අද දිනේ කතා කරන්න ලබා දීම සම්බන්ධයෙන් කාලය වෙන් කිරීම සම්බන්ධයෙන් ස්තුතිවන්ත වෙමින් මූලාසනයට ගෞරව කරමින් ස්තුතිවන්ත වෙනවා.
චමින්ද විජේසිරි ගරු මන්ත්‍රීතුමා ඊට ප්‍රථම ඒෂා විතානගේ මන්ත්‍රීතුමා මූලාසනයට පැමිණ ගරු චමින්ද විජේසිරිමත්තුමා කතා කරා.
සුති මුසිනේ ගරු සභා මන්ත්‍රීතුමනි, විශේෂයෙන්ම අද වාදයට ලක් වෙන මේ අවස්වරුවේ කාරණාව ඉතා වැදගත් මාතෘකාවක් යෝජනාවක් විශේෂම ස්ථාවර නියෝග. ස්ථාවර නියෝග සංශෝධනය වීම පිළිබඳව ස්ථාවර න්‍යාය පුස්තකයේ 134 කරු මුලසනට අවධානය යොමු කරනවා. මෙන්න මේ ආකාරයේ තමයි කරන්න කියලා තිබෙන්නේ. ස්ථාවර නියෝග සංශෝධනය කරන පිරිසමන යෝජනා පිළිබඳව දැනුම් දීම කවර හෝ මන්ත්‍රීවරු කරන ලැබිය හැකිය. යෝජනා කරන ලබන සංශෝධන කිටුම් පතක් එම දැනුම් දීම සමග ඉදිරිපත් කළ යුතුය. යෝජනා ඉදිරිපත් කරන ලැබීම ස්ථිර කරන ලැබීමේ අනුතුර ඒ පිළිබඳව ප්‍රශ්නේ සභාමුලක කරන නොලැබෙන ඒ ස්ථාවර නියෝග පිළිබඳ කාරක සභාවට යොමු කරන ලැබිය යුත්තේය. ස්ථාවර නියෝග පිළිබඳ කාරක සභාව එම යෝජනා පිළිබඳව වාර්තා කරන තෙක් එවැනි යෝජනා පිළිබඳ සෙසු වැඩගත් කිසිවක් කරනු ලැබිය යුත්තේ. අර ගුණසන මන්ත්‍රීතුමනි, දැන් මේ මන්ත්‍රීවරයා කෙටුම්පත් කරලා මේක පාර්ලිමේන්තුවේ යෝජනා කරන්න කියනවා. මේ වෙනස් කළ යුතු සියලු ස්ථාවර නියෝග සංශෝධනයක යන්න නම් මේ තියෙන පොත 134. ඒක මම හොයලා බැලුවා. දැන් ස්ථාවර නියෝග පිළිබඳව කාරක සභාව සාකච්ඡාවට භාජනය වෙනවා කියන කාරණේ තමයි අද අපි කතා කරන්නේ. හැබැයි ඒ කාරක සභාවේ සාකච්ඡා කර යුත්තේ මුලින්ම මේ කියන කාරණා අනුව මට හැඟෙන විදිහට, මට තේරෙන විදිහට, මම වැරදි නම් නිවැරදි කරන්න. මන්ත්‍රීවරයෙක් පාර්ලිමේන්තුවේ සභාවට ඉදිරිපත් කරලා කෙටුම්පත් කරපු එකක් කාරක සභාවට ගියාට පස්සේ කාරක සභාව තමයි සාකච්ඡා කරලා අද මේ කරන්නා යෝජනාව කර යුතුයි කියන කාරණේ තමයි මට හැඟෙන 134 වගන්තියන්. එතකොට කෝ දැන් මන්ත්‍රීවරු කරපු ගැටුම්පත් කරපු ලිපි ලේඛන මම ඇහුවා කාරක සභාවෙන් කතා කරා. එහෙම දෙයක් නෑ. අධිකරණ එමුතුමත් ඊ එකක් කිව්වා, අපි සාකච්ඡා කරා කියන. එහෙමනම් මම හිතනවා මේ සාකච්ඡා කරන සේවල් අද මේක සම්මත වුණත් මේ නීතියානුකූලව අය පිළිබඳව බලපතල ප්‍රශ්නයක් තියෙනවා. මේ 134 අනුව ක්‍රියාත්මක නොකිරීම ක්‍රියාත්මක නොවන මුලසුනේ ගරු මන්ත්‍රීතුමා. හඳන්නේ නෑ, මට වඩා ඉන්න උගත් වියත් බුද්ධිමත් ඉන්න කවුරු හෝ කියනවා නම් නෑ එහෙම නෑ කියලා ඒක මට කියලා දෙන්න. මොකද මම නොදන්න නිසා මම මෙයා 134 පැහැදිලිව කරු ලේකම්තුමා කියනවා කොහොමද මේ ස්ථාවර නියෝග සංශෝධනය කළ යුත්තේ, ඒ සඳහා මාර්ග උපදේශය, ඊළඟා නීති පද්ධති. එහෙනම් ඒවා බැහැර වෙලා කටයුතු කිරීම මේ සම්මත වීම නීතියක්ද කියන කාරණය පිළිබඳව අපිට ප්‍රශ්නයක් තිබෙනවා. එවනම් අපි ඉල්ලීමක් කරනවා, යෝජනාවක් කරනවා කරු සභානායකතුමනි, මේ 134 අත්හිටුවන්න, මේක අයින් කරන්න. මොකද දැන් අපි දන්න විදියට කරු සභානායකතුමනි, විවිධ අමාත්‍යාංශයේ ඇමතිවරු, සමහර විද්වතුන් මේ සියලු දේවල් දැන් මේ සංශෝධන ස්ථාවර නියෝග කාරක සභාවය තුල සාකච්ඡා කරනවා. හැබැයි ඒකේ නීතියානුකූලභාවය පිළිබඳව මතුවෙන ප්‍රධාන ප්‍රශ්නේ තමයි මේ 134 වෙනි ව්‍යතිරේකයේ ඉදිරිපත් කළ තියෙන ස්ථාවර නියෝග පොතේ. එකයි මම මේ කියන කාරණේ. එතකොට මම මේ කතා කරත් මේක අද සම්මත වුණත් මේ සම්මත වීම පිළිබඳව මෙන්න මේ නීතිය මේ රීතිය අනුව බරපතල ප්‍රශ්නයක් තිබෙනවා. කෙසේ වෙතත් ඒක පිළිබඳව මම හිතනවා සභානායකතුමා හරි උපදෙස් දෙයි අපිට මොකද කරන්න කියලා. කමිටුව පිහිටීම පිළිබඳව 116 සඳහන් වුණත් කමිටුවේ ක්‍රියාකාරීත්වයට යම් පැනනගෙන කාරණා සාකච්ඡා කර යුත්තේ 100ද කියන කාරණේ මේ තුල තිබෙනවා. ඒ නීති භාවය පිළිබඳව මම පැත්තකට වෙමින් මම දෙවෙනි කාරණේ අහන්න ඕනි. දැන් අපි හෙට මේ 20 දෙවෙනි සංශෝධනයේ පිළිබඳව සාකච්ඡා කිරීමක් තිබෙනවා මුලසනේ කරු මන්ත්‍රීතුමනි. ඒක දැන් අද ආණ්ඩු පක්ෂයේ ඇතුලේ මේ පිළිබඳව පරබැදීමක් අබැදීමක් තිබෙන බව තමයි අපට ආරංචි වෙන්නේ. ඉතින් වැදගත් කාරණයක් මේ රටේ ඉදිරි ගමන යන්නේ 22 සංශෝධන. වර්තමාන අගමැතිතුමා සහ මේ රටේ ප්‍රගතිශීලී දේශපාලන කඳවුරුවන් විශේෂයෙන්ම ඉල්ලපු කාරණේ තමයි මේ 22 සංශෝධනයේ නැවත බලගන්වමින් රටේ තිබෙන මේ අස්ථාරභාවය නිවැරදි කරන කියන කාරණේ. උදේවරුවේ මම හිටියා, නමුත් මට ඇහුනේ නැහැ. අපි දැනගන්න ඕනේ අද කරන ඇමතිවරයාගෙන් ආණ්ඩු පක්ෂයේ බලපෑමක් ඇතුව මේ 22 සංශෝධනය හෙට දින සහ අනිද්දා දින සාකච්ඡා නොවී කල්මරීමට සූදානම් නැත්නම් හෙට දිනේද ගන්නවද කියන කාරණේ පිළිබඳවත් අපි දැනගන්න ඕනේ. ඒ වගේම මේ ස්ථාවර නියෝග මේ වෙනස් වීම පිළිබඳව අපි කොතෙක් කතා කරත් ඒ වෙනස් වීම හරහා මේ පාර්ලිමේන්තුව තුල නියෝජනය වෙන මන්ත්‍රීවරයාගේ කාර්යභාරය වෙන්නේ රටේ මහජනතාවගේ ප්‍රශ්නේ විසඳීම බලන්න මුලසනේ ගරු මන්ත්‍රීතුමනි ඔබතුමත් නිරන්තරයෙන් මේ ස්ථාවර නියෝග අනුව කටයුතු කරන වගකීතු මන්ත්‍රීවරයෙක් හැටියට අපි විශේෂ කාර්ක සභාව පත්කිරිය ගැනීම සඳහා 114 අනුව තේරීම් කාර්ක සභාවක් පත් කරා මේ තේරීම් කාර්ක සභාව හරහා අද විශාල කාර්ක සභා ගණනාවක් නිර්මාණය වෙනවා එන් දිගින් දිගටම සහකච්ඡා වෙච්ච කාරණේ තමයි විශේෂ පොදු ව්‍යාපාරක කාර්ක සභාවත් ගිණුම් කාර්ක සභාවත් මුදල් කාර්ක සභාවටත් ගණා වූ තීන්දුව පිළිබඳව බලයක් නැහැ ඒ සඳහා නීත්‍යානුකූල පියවරක් ගන්න. ඒක තමයි බරපතල ප්‍රශ්නේ. හරියට අර ලිඳලඟ සංගමයේ වගේ. මම සමා වෙන්න මම මේ මේවට මේ 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 ආරෝඪ කරන්න යන නම මොකද ලිඳලඟ සාකච්ඡා වෙනවා බරපතල විදියට ඕපාදූප. හැබැයි ඒ ඕපාදූප කතා කරාට ඒ ඕපාදූප වල සඳහන් වෙන කාරණා පිළිබඳව නීත්‍යානුකූල වැඩපිළිවෙලක් ගන්න බෑ. ඒ වගේ ද මේ මේ කාර්ක සභා. අපි දැක්ක පෞගිය කාලේ මේ කෝපා කොප් කපටි වල සහභාගී වෙච්ච සභාපතිවරු තා බරපතල විදියේ වැරදි මූල්‍ය වංචා අයථා ගන්න දෙනු පිළිබඳව පෙන්වා දුන්නා. ඒ ලේසි පාසුවේ වන්නේ මේ විගණාධිපතිවරයා පවා ඉදිරිපත් කරගත්ත දේවල්. මේ රටේ පිළිගත්ත විගණාධිපතිවරයාගේ ලේකම්. හැබැයි අද කෝ ඒ හොයාගත්ත සොයාගත්ත හඳුනාගල දුන්නිච්ච ඒවාට සම්බන්ධ වෙච්ච එක දඩුවා. ඒවා නිකන් එක එක්කෙනාට ගතු කේලම් කියාගත් එක එක්කෙනාට මඩ ගහගත්ත දේවල් බවට පත් වෙනවා. හැබැයි සමාජයේ රට දන්නවා පැහැදිලිව මේ මහා විශාල මූල්‍ය වංචා කියලා. අයථා ඝනදෙනු කියලා. එසේ එවැනි අයථා ඝනදෙනු වලට සම්බන්ධ වෙච්ච පුද්ගලයන් අනාවරණයට පස්සේ හොයලා දුන්නට පස්සේ ඔවුන්ට විරුද්ධව කටයුතු කරන්න බැරි නම් මේ කමිටුවකට මේ පොත්වලට පිටුවලට ලියලා කොතෙක් තිබුණත් වැඩක් වෙන්නේ නැහැ. පාර්ලිමේන්තුවේ අපේ කාර්යභාරය නිසි ආකාරව ඉස්ස නොවනවා කියන කාරණේ තමයි මම දකින්නේ මූලාසන්නවල කර මන්ත්‍රීතුමනි. ඒ වගේම තවත් වෙනස් වී යුතු යෝජනාවක් තිබෙනවා. කිතුම් පදක් හැටියට ඕන නම් ඉදිරිපත් කරන්න. මම දැක්කා මේ පෙත්සන් ඉදිරිපත් කිරීම පිළිබඳව බරපතල නිවැරදිවීමක් ගරු සභානායකතුමනි. දැන් මේ පෙත්සන් ඉදිරිපත් කිරීමේදී විශේෂයෙන්ම ගරු මූලාසන්න මන්ත්‍රීතුමනි තිබෙන්නේ 30 වෙනි වගන්තිය අනුව පෙත්සම්කරු ආමන්ත්‍රණය කරන්න ඕනි කතානායකතුමා. ඒක හරි. හැබැයි කතානායකතුමාට මේ පෙත්සම පෙත්සම්කරු ලිවව්වට පස්සේ මම අහනවා මන්ත්‍රීවරයෙක්ට
තියෙන රුවන්තුමාට විනාඩි දෙක කාලයක් තියෙනවා.
ඉන්න මන්ත්‍රීවරයෙක් ඒ කතානායකතුමාට ආමන්ත්‍රණය කරපු ලියුමේ අපිට පුළුවන් ද ඒකේ සටහනක් කියලා ඉදිරිපත් කරා. මම ඉල්ලීමක් කරන මන්ත්‍රීවරයාට වෙස්සම්කරු ලියුම ඉදිරිපත් කරාට පස්සේ මන්ත්‍රීවරයා කතානායකතුමා ආමන්ත්‍රණය කිරීම සඳහා වැඩ පිළිවෙලක් හදන්න පුළුවන් ගරු සභානායකතුමා හොඳයි දැන් සිද්ධ වෙන්නේ මොකද මම පෙත්සමක් ඉදිරිපත් කරා ඒ පෙත්සම නැමත මට ඇවිල්ලා තියෙනවා මම හොයලා බැලුවාට පස්සේ තියෙනවා පෙත්සම්කරු කතානායකවරයාට ඒක ආමන්ත්‍රණය කරන ලැබීම ගරු සභානායකතුමනි අපිට පුළුවන් ද කතානායකතුමාට ගේ ලිපිනයට ඔහුගේ තනතුරට ලියපු ලිපිය ආමන්ත්‍රණයක් එහි සටහනක් දාලා කතානායකතුමාට නැවත යොමු කරන්න කියන බරපතල ප්‍රශ්නේ තියෙනවා. එහෙම වෙන්නේ නැහැ සාම්ප්‍රදායිකව. ඉතින් අපි ඉල්ලීමක් කරනවා. මෙන්න මෙවැනි අතපසුවීම්, මගහැරීම්, ගෞරවණීය ලෙස ඉදිරිපත් කරපු යුතු ලියුම් නිවැරදි කිරීම සඳහා මේ සංශෝධනය හරහා විය යුතුයි. කළ යුතුයි. ඉතින් තවත් බොහෝ දේවල් කියන්න තිබුණත් මම ඉල්ලීමක් කරනවා ගරු මුනසනේ මන්ත්‍රීතුමනි මේ සියලු දේවල් හදාගත්තට කෘතීමව මේ නීතිය අවභාවිත කරමින් පාර්ලිමේන්තුවේ සාම්ප්‍රදායික ක්‍රියාදාමය වෙනස් කරන්න කටයුතු කරනවා. මම උදාහරණයක් කියන්න ගරු සභාපතිතුමනි උදේ වරුවේ තිබෙන ප්‍රශ්න. දැන් අපි දන්නවා ප්‍රශ්න අහන්න මන්ත්‍රීවරයා මේ ප්‍රශ්න ඉදිරිපත් කරන්න ඕනේ. අද ආණ්ඩු පක්ෂය මොකද කරන්නේ මුලසනේ මන්ත්‍රීතුමනි? මන්ත්‍රීවරයා දන්නෙත් නැහැ. මන්ත්‍රීවරයා මොන ප්‍රශ්නද අහන්නේ කියලා දන්නෙත් නැහැ. වෙනත් පුද්ගලයෙක් ගෙනල්ලා ඒ පුද්ගලයා ප්‍රශ්න ටික හදලා කෘතීමව ප්‍රශ්න ඇසීමක් සිද්ධ වෙනවා. ඒදී මොකද වෙන්නේ? උදේ වරුවේ ආණ්ඩුවේ පාර්ශවයේ ඇමතිවරයාට ආණ්ඩුව පාර්ශවයේ මන්ත්‍රීවරයා බෝලේ දානවා ඇමතිවරයා ගහනවා. හැබැයි මේවා නෙමෙයි ප්‍රශ්න. ඒ නිසා මම හිතනවා මෙන්න මේ කියන නීති පොතේ සමහර වගන්ති පාවිච්චි කරලා මෙරට උත්තරීතර පාර්ලිමේන්තුව තුළ සිදු විය යුතු කළ යුතු සාධාරණ වැඩපිළිවෙල තමන්ගේ පටු දේශපාලන ආරමුණු වෙන කිරීම මං හිතන්නේ සදාචාරාත්මක නැහැ. ඒවාද ඔප්පු වෙලා තිබෙනවා. ඔබට ඔබ උදේ එක කතා කරා. නමුත් ඒකට විසඳුමක් නැහැ. මම පක්ෂනායක රැස්වීමට ගියා. ඒකට ලැබිච්ච සහනය තමයි අමතර දිනයක් ප්‍රශ්න වලට දෙන්නේ. අමතර දිනයක් ලැබිලත් අපි දැක්ක සමහර ඇමතිවරු ප්‍රශ්නෙට උත්තරේ නොදී පළව ගියා. සමහර ඇමතිවරු උත්සාහ දැරුවා අපි අහන ප්‍රශ්නෙට උත්තර නොදී එවැනි ආකාරයේ වැඩපිළිවෙලක් සිද්ධ වෙන නිසා මේවට විරුද්ධව ක්‍රියා කරන්න එක්කම අනිත් එක තමයි මම ඉල්ලීමක් කරා ඊයේ කථානායකතුමාගේ සමහර මුලසනේ ඉන්න සමහර කණ්ඩායම් අපේ ප්‍රශ්නයේ සහ අපේ කතාවේ සහ අපේ හරයන් සහ අපේ නීති පද්ධති විරුද්ධව කටයුතු කරනකොට අපි කොතනටද යන්නේ එවැනිින් අපිට දෙන සහනය මොකද්ද කියන කාරණේ ඉල්ලීමක් කරා එනේ මේවා අපිට දැනගන්නට ඕනේ මොකද එහෙම නොවුනොත් මම හිතනවා මේ පාර්ලිමේන්තුවේ සජාචාරයේ පාර්ලිමේන්තුවේ ඇසිරීම නැති වෙන්නේ මේ නීතිය ක්‍රියාත්මක නොවීම තුල කියන කාරණේ මතක් කරමින් අවසාන වශයෙන් ඉල්ලීමක් කරනවා මේ 134 වගන්ති අනුව මේ අද සංශෝධනයන් නීත්‍යානුකූල නැද්දද කියන කාරණේ පිළිබඳව අපිට දැනුම් දෙන්න කියන ඉල්ලීම.
විසුති කර මන්ත්‍රීතුමා මිලට ගරු එච් නන්දසේන මන්ත්‍රීතුමා ඔබතුමාට විනාඩි 12ක කාලයක් තියෙනවා.
මූලසන රුඩ ගරු මන්ත්‍රීතුමනි ස්ථාවර නියෝග ඉතාම දීර්ඝකාලයක පෙර පනව ස්ථාවර නියෝග කාලයට ගැලපෙන ආකාරයට සංශෝධනය කිරීමට නායකත්ව ලබා දුන්න සභානායකතුමාට මම ප්‍රථමයෙන්ම ගෞරවසිත පුද කර සිටිනවා. ඒ වගේම මම හිතන්නේ මේදී අලුතෙන් පනවන ලද විශාල සංඛ්‍යාවක් තිබෙනවා. කාලයට ගැලපෙන ආකාරයට ඒ සියල්ල කිරීම පිළිබඳව ඒ නායකත්ව ලබා දුන්න සභානායකතුමාට නැවත වතාවක් ඉස්තුතිපත කරනවා. නමුත් එක ප්‍රශ්නයක් මට තියෙනවා. දැන් ඇත්තටම අද හදිසි අවශ්‍යතාවයකට හසි කරුණක් සභාවට ඉදිරිපත් කරන්න අපිට අවස්ථාවක් තියෙනවද කියන කාරණය. දැන් මට අද ඒ වගේ තත්යකට මූණ දෙන්න සිද්ධ වෙලා තියෙනවා. දැන් පෞගිය සති දෙක තුළ අනුරාධ දිස්ත්‍රික්කයේ අලි ප්‍රහාර නිසා 11 දින ජීවිතක්ෂරපත් වුණා. හැබැයි මේ එකම දවසේ කැපිටිගොල්ලෑව එක පාසලිකම් කොට්ටාසේ එක දවසකදී 3 දෙනෙක් ගන් 3කට අලි කඩා වැදිලා 3 දෙනෙක් ජීවිතක්ෂරපත් කළ දැම්මා. හැබැයි මේ පිළිබඳව හදිසියේ කතා කරන්න මම අවස්ථාව ඉල්ලුවාම මට අවස්ථාව ලැබිලා තියෙන්නේ ඊළඟ සභා වාරයේ. ඒ කියන්නේ සති දෙකකට පස්සේ. එතකොට සති දෙකකට පස්සේ මේ ගැන කතා කරලා වැඩක්වත් නැහැ. මම හිතන්නේ වෙන්න තියෙන සියල්ල ඒකට වෙනවා. ඉතින් මම පහුගිය දවස් සෞදා අපේ ආණ්ඩු පක්ෂයේ කණ්ඩායම් රැස්වීමේදී මම මේ කාරණේ ඉදිරිපත් කරා. මේ බරපතල ප්‍රශ්නයක් තියෙනවා. සති දෙකක් වගේ කාලය තුළ 11 දින ජීවිතක්ෂරපත් වෙලා තියෙනවා. එක දවසේ 3 දෙනෙක් එකම ගමේ එකම ප්‍රදේශයේ මරලා දාලා තියෙනවා. ඉතින් මේකට අපි විසඳුමක් හොයන්න ඕන කියලා. නමුත් මම හිතන්නේ සාධාරණව ඒකට උත්තරයක් ලැබුණ නැති නිසා මම කල්පනා කරා ඔබතුමාගේත් අවශ්‍යතාවය ඇතුව අද මම හිතන්නේ මේ අවස්ථාව මට අවස්ථාව අවශ්‍ය වෙනවා ඒ කාරණේ පැහැදිලි කරන්න. ඇත්තටම මම හිතන්නේ අනුරාධ දිස්ත්‍රික්කයේ කියන්නේ වර්ග කිලෝමීටර් 7000කට වැඩි විශාල භූමි ප්‍රමාණයක් තියෙනවා. ඒ ප්‍රමාණය තුළ මේ වෙනකොට සාමාන්‍ය ගණනය කරලා තියෙන ආකාරයට අලි 1200කට වැඩි ප්‍රමාණයක් ජීවත් වෙනවා. ගම්මාන 2800කට වැඩි ප්‍රමාණයක් මේ 2584ක ප්‍රමාණයක් ගම්මාන තිබෙනවා. මේ හැම ගමක්ම ආරස්ස කරගන්න වනජාරක්ෂ වනජීවි නිලධාරීන් ඉන්නේ 130ක් විතර. මුත් ඊට අමතරව ස්වේච්ඡා මේ අනුයුක්තකර නිලධාරීන් කීප දෙනෙක් ඉන්නේ ඔක්කොම 180ක් විතර ඉන්නවා. මෙයාට කාර්යාල පිහිටලා තියෙනවා කාර්යාල 22ක්. මේ කාර්යාල 22ට තියෙන වාහන 12යි. ඒතකොට අලියේ ගමකට ඇවිල්ලා කඩම් වැදුණා අලි රංජක් ගමට ඇවිල්ලා කඩම් වැටුනාම ඒ කාර්යයට දැනුම් දුන්නාම තවත් කාර්යාලයක තියෙන වාහනයක් එනකල් තමයි ඉන්නේ. හැබැයි ඒ කාර්යාලේ වාහනය එතන තියෙනවද? ඒකට ඒගොල්ලෝ ගිහිල්ලා වෙන ප්‍රදේශවල ගිහිල්ලා තියෙනවා. ඒතකොට ගමට ඇවිල්ලා ගම විනාශ කරලා දේපළ විනාශ කරලා ජීවිත විනාශ කරලා යනතෙක් මේ වාහනයක් අඩුවතරම වාහනයක් නෑ යන්න. ඉතින් ගිය මාසේ අපි බැලුවා ගණන් හදලා බැලුවා මුළු වාහන එතන වාහන 12යි. භාණ්ඩ ප්‍රවාහනය කිරීම සඳහා වාහන 4ක් දෙන වාහන 16යි. මේ වාහන 16ටම දීලා තියෙන්නේ 850,000 ඉන්දර සඳහා මුදල් පෙට්‍රල් සහ ඩීසල් වලට. ගණන් හදලා බැලුවාම ලීටර 1900ක් තමයි අරන් තියෙන්නේ. මේ ගන්න පුළුවන්කම තියෙන. 1916ෙන් බෙදුවාම එක මාසයකට එක වාහනයකට හම්බෙන ලීටර 120යි. එතකොට දවසක් හැටියට ගත්තාම දවසට ලීටර 4යි. එතකොට එක වාහනයකට ලීටර 4ක් අරගෙන මේ ප්‍රදේශයේ ඉන්න අලියල වණ්ඩ යන්න එහෙම නැත්නම් ජනතාව ආහාර සාදන්න පුළුවන්කම තියෙනවද? නෑ මෙන්න මේකයි. මේ ඉඳන් මේ සඳහා ලැබෙන ඉන්ධන ප්‍රමාණය දවසකට ලීටර 4කින් වාහනයක කරන්න පුළුවන්කමක් නෑ. ඒ වගේ නිලධාරීන් ගැන අතන ප්‍රශ්නයක් තියෙනවා. නිලධාරී කාර්යාල 22 එක කාර්යාල කියන 4 දෙනෙක් විතරයි. ඒ හතර දෙනාට දෙනවා ගන් 200ක් විතර බලන්න. ඒතර 200කට වැඩි වෙනවා 200කට වැඩි 300ක් 200ක් අතර ප්‍රමාණයක්. ඒතකොට ඒ හතර දෙනාට පුළුවන් කමක් නැහැ නේ කරන්න. ඉතින් එහෙමනම් කාර්ය ඇත්තම නිලධාරි වැඩි කරන්න එපා. නිලධාරි බඳවාගෙන අරුත් බැරි වුණාට ප්‍රශ්නයක් නැහැ. හැබැයි සිවිල් ආර්ස් දෙපාර්තමේන්තුවේ අර බහුකාර්ය නිලධාරි විශාල සංඛ්‍යාවක් ඉන්නවා. සිය කැමැත්තම මේ කාර්ය එකතු වෙන්න කැමති අය. ඒගොල්ලෝ මේකට සම්බන්ධ කරගන්නවා. සම්බන්ධ කරගත්තේ නැත්නම් අපේ ගම්වල ජනතාවට බේරගන්න ජීවත් කරගන්න ආරස කරන්න පුළුවන් දේපල ජීවිත ආරස කරන්න පුළුවන් කමක් ලැබෙන්නේ. අන්න ඒ හින්දා අපි විශේෂයෙන්ම මේ අවස්ථාව මම ප්‍රයෝජන ගත්තේ මේ කාරණේ මේ ස්ථරය කියන්න ඕන. ඒ වගේම තමයි අද ඇත්තටම අලි ගම් වැදීමට ප්‍රධානම හේතුව වෙලා තියෙන අලින්ට කන්න කෑම නැහැ. කෑම නැහැ කියලා කියන්නේ දැන් මේ අලි වටක් ගැහුවට කෑම ලැබෙන්නේ නැහැ. අනිතික වනාන්තරයේ අලි ජීවත් වෙන්නත් බැහැ. වනාන්තරයේ ඒගොල්ලෝ ජීවත් වුණාට ආහාර ගන්න නම් එන ලඳු කැලාවට. දැන් ලඳු කැලා නැහැ නේ. ඒ හේන් කඩුවොත් තමයි ලඳු කැලාව තියෙන්නේ. හේන් කොටක් නැති හින්දා මහා වනාන්තරයේ තියෙනවා ඊළඟට ගම තියෙනවා. ඉතින් ගමට කඩා වැටෙනවා. ඉතින් ඒ හින්දා අනිවාර්යයෙන්ම ලඳු කැලා ඇති වෙන්න නම් අර අපි පුංචි කාලේ අපේ ගම්වල තිබුණා වගේ අවශේෂ කළා සියල්ලම හේන් වහිර පාවිච්චි කරේ කැලේ කපනවා. මේ ආපහු කැලේ වැවෙනකොට අලින්ට ආහාරයට ගන්න පුළුවන්කම තියෙනවා. ඉතින් එහෙනම් ලඳු කැලා ඇති වෙන්න නම් අපි අත්‍තරම හේන් බගා කිරීමට අවස්ථාව හදලා දෙන්න ඕනේ. අනිත් පැත්තෙන් ගත්තම අලි ප්‍රමාණය ලංකාවේම ගත්තම 7000ක් විතර ඉන්නවා. අපේ ප්‍රදේශයේ 1200ක් ඉන්නවා. මේ අලිත් ප්‍රමාණයක් අවශ්‍ය නැහැ. එක්ක මේකට අපි කරන්න තියෙන එකම දේ මේ අපේ රටට විදේශික මේ රටට ආවෙත් වෙළඳාම එනකොට විශේෂයෙන්ම මුතු මණික් වගේම අලිත් මිලදී ගත්තා. ඒකල මිලදී ගත්තා. ඉතින් අලි විගිනීම පස්සේ යන්නේ මේ අලි රට විගුණන්නත් පුළුවන්. එහෙම නැත්නම් විදේශ රටවලට දීලා මිත්‍රත්වයේ ගොඩනගන්න තෑගිහෙට දෙන්නත් පුළුවන්. ඉතින් එතකොට අපිට අලි උපත්ති පාලනය කරන්න ඕනෙත් නැහැ. අලි මරණ අවස්ථාව හරි ගහන්න ඕනේ. දැන් ඇත්තටම මේ තත්ත්ව නිසා විශාල වශයෙන් හක්කපඩස් තියලා එහෙම නැත්නම් වෙනත් කාරණා නිසා ජීවිතක් සැරපත් වෙනවා. ඉතින් අපි එහෙම අලි මේ රටේ සම්පතක් අලි කියලා කියන්නේ. ඉතින් විනාශයෙන් නොදී අපිට පුළුවන්කම තියෙන එක්කෝ විදේශ රටවලට යවලා මුදල් රුපියල් ගන්න. එහෙම නැත්නම් තෑගි හැදිර දීලා වෙන රටවලට නැත්නම් අපි හිතවත් මිත්‍රකම් ගොඩනගා ගන්න පුළුවන්කම තියෙනවා. අන්න ඒ නිසා විශේෂයෙන්ම මම හිතන්නේ මේ අද ආහාර පාන සපයා ගන්න පුළුවන් විතර හේන් ගොවිතන්ට අවස්ථාව හදලා දෙන්න ඕනේ. ඊළඟ කාරණේ තමයි අලි ටික මේ අලි සංඛ්‍යා රට ඇත්තටම වැඩි ප්‍රමාණය විශාල සංඛ්‍යාවක් තියෙනවා. ඒ හින්දා අනිවාර්යයෙන්ම විදේශ රටවලට විකුණන්න. එහෙම නැත්නම් තෑගි හැදිර දීලා මේ රටේ අපේ ප්‍රදේශයේ ජනතාවට ගොවින් ජනතාවට ජීවත් වෙන්න ක්‍රම හදන්න කටයුතු කරන්න කියලා මම විශේෂයෙන්ම මේ අවස්ථාව ඉල්ලා සිටිනවා. ඒ ඉදිරිපත් කිරීමට අවස්ථාව ලබා දුන්නොත් මට අවස්ථාව ලබා දීම පිළිබඳව ඔබතුමාට මගේ ගෞරව පුද කරනවා.
විශේෂීකරු මන්ත්‍රීතුමා මිලට ගරු ඉම්තියාස් බාකිර් මාකර් මන්ත්‍රීතුමා ඔබතුමාට විනාඩි 12ක කාලයක්
තියෙනවා. ස්තුතියි සභාපතිතුමනි. මම මේ ස්ථාවර නියෝග සංශෝධනය කිරීම පිළිබඳ සුසිල් පේමජයන්ත ඇමතිතුමා කතා කරන අවස්ථාවදී ඊට මම හුඟක්ම් දුන්නා. එතුමා නියෝජන ප්‍රජාතන්ත්‍රවාදය ගැන කතා කෙරුවා. මම අගය කරනවා අරගල කාරුවන් පුනරුත්ථාපන කඳවුරවල ගාල් කරන්ට නීති රීති පාර්ලිමේන්තුවට ඉදිරිපත් වන කාලික ආණ්ඩුව පැත්තෙන් නියෝජන ප්‍රජාතන්ත්‍රවාදී පිළිබඳ හඬක් අහන්නට ලැබීමත් සතුටක්. වචන නෙවෙයි අපට වැදගත් වෙන්නේ, ක්‍රියාව තමයි ඉතා වැදගත් වෙන්නේ. අද නියෝජන ප්‍රජාතන්ත්‍රවාදයට වඩා දියුණු ප්‍රජාතන්ත්‍රවාදී සමාජයන් සහභාගීත්ව ප්‍රජාතන්ත්‍රවාදය ගැන කතා කරන යුගයක් මේක. අද යුරෝපා සංගමයේ ගත්තොත් යුරෝපා සංගමය මේ ගැන කතා කරනවා. බ්‍රිතාන්‍ය පුරවැසි සංවිධාන මේ පිළිබඳ හඬවල් නගනවා. මට මතක් වෙනවා යුරෝපියන් සිටිසන්ස් ඉනිෂියේටිව්ස් සංවිධානය යුරෝපා සංගමයේදී මේ පිළිබඳ ඉතාම පළදායි සාකච්ඡාවක් තියලා ඉදිරි පියවරවල් තබලා තියෙනවා. අපේ රට සර්වජන ඡන්දය ලබා දිනාගත්තේ 1932 දී. එන්ද නියෝජන ප්‍රජාතන්ත්‍රවාදයේ අතින් ලොකු ඉතිහාසයක් අපිට තියෙනවා. එහෙනම් අපිට පූර්වාදර්ශයන් දෙන්නට පුළුවන් කමක් තිබෙනවා මේ සම්බන්ධයෙන්. අපි ඒ නිසා අද ඒ රටවල් පවා බලවත් හඬක් ඇති වෙලා තියෙන වෙලාවවලදී ඒ වගේ ක්‍රියාවන් ගන්න යුගයකදී අපේ රටත් ප්‍රජාතන්ත්‍රවාදයට කනකොට හඬලන අරගලකරුවන්ව වෙනස් මත දරන උදවියව අධිකරණ විභාගවලින් තොරව පුනරුත්ථාපන කඳවුරවල ගාල් කරන්ට පියවර ගන්න යුගයක ඒ ගමන නවත්තලා ඒ වෙනුවට මෙරටේ අපේ මුතුන් මිත්තන්ගේ යුගවලදී දිනාගත්ත මේ දේශපාලන නිදහස වඩාත් අර්ථාන්විත කරන දියුණු ප්‍රජාතන්ත්රවාදී ක්‍රියාමාර්ගයන් සඳහා පාර්ලිමේන්තුව කටයුතු කළ යුතු යුගයකට අද අපි ඇවිල්ලා තියෙනවා. අද මම දකිනවා අපේ ඉතිහාසය දිහා බලන්න මෙරටේ හර්තාල් තිබුණා. දේශපාලනයේදී ආර්ථික ප්‍රශ්න උඩ පාරට බැස්ස මිනිස්සු. වීර මම විශ්වවිද්‍යාල ශිෂ්‍යක වෙලා ඉන්න කාලේ වීරසූරිය ඝාතනය වෙලාවේ විශ්වවිද්‍යාල ශිෂ්‍යෝ රටේ ජනතාව පාරට බැස්සා ඒ ඝාතනයන්ට විරුද්ධව. හැත්ත ආර්ථික ප්‍රශ්නෙහිඳ 77 දක්වා කාලෙදි සත්‍යාග්‍රහ පැවැත්තුණා. ආණ්ඩුවේ බෞද්ධලික මාධ්‍ය ආණ්ඩුවට අයිති කර ගැනීමෙහිඳ ටයිම්ස් කොම්පැනිය ලංකාදීප ලේක් හවුස් එක ආණ්ඩුවට ගැනීම වලදී ප්‍රජාතන්ත්‍රවාදය වෙනුවෙන් මෙරටේ ජනතාව සත්‍යාග්‍රහ වලට ගියා, පාරවල් වලට බැස්සා. නමුත් ඒ ආණ්ඩු කවදාක්වත් ඒ දේශපාලන වෙනස් අදහස් දරන උදවියව පුනරුත්ථාපන කඳවුර වල ගාල් කරන්න ක්‍රියාත්මක වුණේ නැහැ. අපේ රටේ පුනරුත්ථාපන මේ මේ කටයුතු කරන්න සිද්ධ වුණේ කොයි වගේ කාලවලද? මට මතක් වෙනවා 71 කැරැල්ල අවස්ථාවේදී අධිකරණ විභාගවලින් බලවත් අපරාධවලට දඬුවම් දුන්නා, හිරේකවල් දුන්නා. සුළු වැරදි කරපු උදවියව පුනරුත්ථාපනය සඳහා යොමු කෙරුවා. 88-89 දී මේ තත්ත්වයන් සිදු වුණා. මට මතක් වෙනවා ලීල් ගුණසේකර මහත්මයා 71 දී පුනරුත්ථාපන කඳවුරු ඒවා බාරව කටයුතු කරපු පුද්ගලයා ආනන්ද වීරසේකර සරත් වීරසේකර මහත්මයාගේ සහෝදරයා මේ ප්‍රේමදාස ජනාධිපතිතුමාගේ කාලේ 88-89 කාලේ පුනරුත්ථාපන කටයුතු බාරව කටයුතු කරපු මේ ආකාරය යුද්ධයෙන් පස්සේ මේවා සියල්ල යම්කිසි ක්‍රමවේදයක් තිබුණා, පිළිගත යුතු ක්‍රමයක් තිබුණා ඉඳගෙන අධිකරණ විභාගවලින් ඒ සුළු වැරදි කරපු උදවිය පුනරුත්ථාපනය කරන්නට. නමුත් අද කවුද අර මේකේ මේ පුනරුත්ථාපන කාර්යාංශය බිහි කිරීමේ මේ කටයුත්තේදී මේ සඳහන් කරනවා ඒකට මේ දක්රන්න පුළුවන් උදවිය කවුද කියන කාරණය. ඒකට ඖෂධ වලට බැබ්බැහි වෙච්ච පුද්ගලවන්ට එකතු කළා කියන්නේ පෙර සටන්කරුවන්, ප්‍රචණ්ඩකාරී අන්තගාමී කණ්ඩායම්වල මේ සමාජිකයෝ, අරගලකරුවෝ වගේ මේ කටයුතු ගැන සඳහන් කරනවා. මොකද්ද අර්ථ නිරූපණය? කවුද මේ විභාගවලින් මේගොල්ලන් හඳුනාගන්නේ? මොකද්ද ක්‍රමවේදය? මේ තීන්දුව කරන්නේ ආරක්ෂක ලේකම්ද නැත්නම් ආරක්ෂක අමාත්‍යාංශ භාර අමාත්‍යවරයාද? මේක ප්‍රජාතන්ත්‍ර මිනිස් අයිතිවාසිකම් වලට විරුද්ධයි, ප්‍රජාතන්ත්‍රවාදයට විරුද්ධයි. හෙට ජිනීවාවල සම්මේලනයක් පැවැත්වෙනවා. අපේ රට දිහා මුළු ලෝකෙම අවධානය යොමු වෙලා තියෙනවා. ප්‍රජාතන්ත්‍රවාදී ලෝකෙම අපේ රට තවත් ප්‍රජාතන්ත්‍රවාදී ලෝකයේ ඉදිරියේ හුදෙකලා කරන ක්‍රියාමාර්ගවලට යන්න එපා. කරුණාකරලා මේ රටේ ප්‍රජාතන්ත්‍ර මිනිසුන්ගේ තියෙන වෙනස් අදහස් දැරීමේ තියෙන අයිතියට ගරු කරන්න. විජේදාස රාජපක්ෂ මහත්මයා කරපු කතාව මම අහගෙන හිටියා. පොඩි සාධාරණීකරණයේ කිරීමක් කළා. ඊයේ කලින් සරසවිය ශිෂ්‍යයන්ට ඒ දුන්න ප්‍රහාරය මේ වගේ දේවල් ඉස්සරහටත් කරන්න පුළුවන් කියලා වගේ කතාවක් එතුමා කිව්වා. මමත් කැලණි විශ්වවිද්‍යාලෙ ඉගෙන ගත්තේ. මට මතක් වෙනවා 75 ඉඳන් 77 දක්වා ආණ්ඩු කාලය ජනමත විචාරණයක්වත් තියන්නේ නැතුව දීර්ඝ කරගන්න ගිය වෙලාවේ අපි පාලට බැස්සා විශ්වවිද්‍යාල ශිෂ්‍යයෝ හැටියට. ඔය දලුගම ඉඳන් පෑලියකට දක්වා පාරවල් වල අපි සටන් පාඨ ලිව්වා. එදා හිටපු ආණ්ඩුව අපි පුනරුත්ථාපන කඳවුර වලට ගෙනියන්න උත්සාහ කළේ නැහැ. ප්‍රජාතන්ත්‍රවාදී සමාජයක් මේක. සරසවි ශිෂ්‍යයන්ට නිදහසේ තමන්ගේ අදහස් පළ කරන්න අවස්ථාව තියෙන්න ඕනේ. අද බලන්න වසන්ත මුදලිගේට කරන්නේ මොකද්ද? කිරියල් ඇමතිතුමා පහුගිය හඳ නැගුවා පාර්ලිමේන්තුවේදී. රෑ මැදියම් රෑයේ නැගිට්ටවල ගෙනියනවා එළියට. මේ රඳවල තියෙන තැන්වලින් එළියට. මේ අසාධාරණයි, වැරදි. නඩු විභාගයක් නැහැ, අධිකරණ විභාගයක් නැහැ. මෙන්න මෙයාව ප්‍රස්තවාදීකයට හඳුන්වලා ඒ පනත දානෝ පියවර ගන්නවා. එදා GLPD සමිතුමා විදේශ කටයුතු ඇමතිතුමා වෙලා ඉඳ කාලේදී රාජපක්ෂ පාලනයක් යටතේ ජිනීවා වලට ගිහිල්ලා පොරොන්දු වුණේ මොකද්ද? අපි මේ ත්‍රස්ත විරෝධී පනත ඊට පස්සේ භාවිත කරන්නේ නැහැයි කියලා කිව්වා. අද ඒවා කඩවුණු පොරොන්දු බවට පත් වෙලා තියෙනවා. ඉතින් හෙට ඒ තියෙන ඡන්දෙදී අපේ රට ඊටම අසරණ තත්ත්වයකට පත් වෙනවා. මේ රට මේ විදිය අධිපතිවාදී ගමනකට යන්න පටන් ගත්තොත් නිසා කරුණා කරලා මේ ප්‍රජාතන්ත්‍රවාදයට අභියෝග කරන ගමන් මාර්ගයෙන් ඉවත් වෙලා ලෝකයේ ඉදිරියේ අපේ රට හුදෙකලා කරන්නේ නැතුව ඒ හුදෙකලා වීම තුලින් අපේ ආර්ථිකයට ඇතිවෙන බලපෑම් තමුන්නාස දන්නවා. GSP සහන වගේ දේවල් වලට අපි මුහුණ දීලා තියෙනවා. ඒ වගේ අසරණ තත්ත්වයකට මේ රටේ ජනතාව තවත් පීඩාවට පත් කරන ගමන් මාර්ගයකින් ඉවත් වෙන්න කියලා ඉල්ලන්න මම මේක අවස්ථාවක් කරගන්නවා. ඒකත් එක්කම මම අගය කරනවා මේ සංශෝධනවලදී අර තරුණ නියෝජිතයෝ 5 දෙනෙක් සහභාගි කර ගැනීම ගැන කියලා තිබුණා. නමුත් නිරීක්ෂක මට්ටමින් මේට වඩා ඉන් ඔබට අපි යන්නට ඕනේ. ආ පුද්ගලික මන්ත්‍රී යෝජනාවක් හැටියට පාර්ලිමේන්තුවට ඉදිරිපත් කළා තියෙනවා. දැන් තරුණ කොටස් වලට තමන්ගේ ජනගහනයේ ප්‍රතිශතයට අනුව 25% නියෝජනත්වයක් පළාත් පාලන ආයතනවල පළාත් සභාවල වගේම පාර්ලිමේන්තුවෙත් ලබා දෙන්න කියලා තමන්ගේ අනාගතය තීන්දුව කරන තැන්වල ඒගොල්ලන්ගේ හඬට අපි අවකාශ සැලසිය යුතුව තිබෙනවා. මේක දැන් අදාළ ඇමතිතුමාගේ නිර්දේශ සඳහා ඉදිරිපත් කරලා තියෙනවා. මාස දෙකකට වැඩි කාලයක් තියෙනවා. නීත්‍යානුකූලව නම් මාස 6ක් දක්වා කාලය ඇතුළත තමයි නිර්දේශ එවන්න ඕනේ. මම ඉල්ලීමක් කරනවා මේ වෙලාවේදී අවංකවම සත්භාවයෙන් නම් ඔගොල්ලෝ මේ තරුණ හනට සවන් දීමේ උවමනාව ඇතුව නම් මේ ආංශික සභාවලට තරුණයෝ පස් දෙනා පත් කරන යෝජනාව ගෙනල්ලා තියෙන්නේ. එහෙනම් කරුණා කරලා ඊට වඩා ඔබට ගිහිල්ලා මේ පාර්ලිමේන්තුව තුළ තරුණ ජනගහනයේ ප්‍රතිශතයට එකඟව 25% නියෝජනත්වය සඳහා ඉදිරිපත් කළ තියෙන මේ යෝජනාව තවදුරටත් ප්‍රමාද කරන්නේ නැතුව මේ තමුන්නාසගේ අමාත්‍යාංශ නිර්දේශය ලබා දීලා ඉක්මනින්ම මේක පෞද්ගලික මන්ත්‍රී යෝජනාව කැරිට සම්මත කරගන්නට උදව් කරන්න, සාධාරණ තරුණ කොටස් වලට ඉටු කරන්න, ඒගොල්ලන්ගේ හඬට ඉඩ අවකාශ සැලසීම සඳහා කටයුතු කරන්න කියලා මම ඉල්ලනවා. මට මතක් වෙනවා මේ අවස්ථාවේදී කරු කතානායකතුමා 20/20 පැවතිච්ච පස්වන ලෝක කතානායක සමුළුවේදී එක ප්‍රධාන තේමාවක් වුණේ stepping up youth participation in politics and parliaments from words to action. වචනයෙන් නොව ක්‍රියාවෙන් නිය ක්‍රියාවට නැගිය යුතුයි යන්න එදා කතානායක සමුළුවේදී පවා සාකච්ඡාවට භාජනය වුණා. ඒ නිසා මේක තියෙන තවදුරටත් මේ තරුණ කොටස්වල නිරීක්ෂකයෝ හැටියට නෙමෙයි ඉන් ඔබට ගිහිල්ලා තමන්ගේ අනාගතය තීන්දුව කරන මේ ප්‍රධාන ස්ථානවල ඔවුන්ගේ නියෝජනත්වයටත් අවකාශ සැලසන්නට අවශ්‍ය කටයුතු කරන්න කියලා ඉල්ලීමක් කළා. තව එක ඉල්ලීමක් ඇමතිතුමායන් කරනවා. එදා පාර්ලිමේන්තු කටයුතු වලට කාර්යක සභාවේදී කතානායකතුමා පිළි අරන් තිබුණා මේ අර ප්‍රධාන මුල්‍ය කමිටු වලට විපක්ෂයට පිරිනැමීම ගැන. දැන් කබේ රශ්මි මහතුමාව පත් කරලා තියෙනවා නීතිමය වශයෙන් උත් අපේ ස්ථාවර නියෝග වෙනස් කරලා හරි ඒ තත්වය ඇති කරලා සමබර විදියට කටයුතු කරන්නට පටු පක්ෂ ભેද වලින් ඔබට ගිහිල්ලා මේ රටේ වගවීම විනිවිද පෙනීම සාධාරණත්වයේ ඉටු වන විදිය කටයුතු කිරීම සඳහා ඒ වගේ සංශෝධනත් ඉදිරිපත් කිරීම ගැන කල්පනා කරන්න කියලා ඉල්ලමින් මගේ වචන කිවිම සමාප්ත කර ගන්නවා. බොහොම ස්තුතියි සභාපතිතුමනි.
සුදේ ගරු මන්ත්‍රීතුමා.